તારીખ 11/6/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 295.
આટલો પ્રકાર છે એ બાહ્ય જ્ઞાન નો છે, અંતર્જ્ઞાન નો આ પ્રકાર નથી. શાસ્ત્ર નું અધ્યયન, ચર્ચા, તપણા, ન્યાય, સ્મૃતિ, સ્મરણ, લોકો જેને જ્ઞાન સમજે આત્મનું હોય તો જગતમાં લોકો એમ સમજે કે આને જ્ઞાન છે. મૂળ માર્ગ વિશે અહીં સુધીનો વિભાવ બાહ્ય જ્ઞાનમાં જાય છે, અથવા અવભવી હોય તો પણ આત્મ કરી શકે.
બરોબર.
જેને સમ્યક દર્શન કદી પ્રાપ્ત થવાની નથી, એવો અવભવી જીવ હોય તો પણ અહીં સુધી તો 11 અને 9 પૂર્વનો પાઠ સુધી તો પહોંચી શકે. જે મૂળ કાર્ય કરવાનું છે, જ્ઞાનનું જે મૂળ કાર્ય છે, મૂળ કાર્ય છે એટલે એનું સ્વભાવભૂત કાર્ય છે, એ પોતાના જ્ઞાન સ્વભાવને, જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડવું એટલે વેદનથી એનો અનુભવથી એની હૈયાથી સ્વીકાર થવી, વેડાવી, અનુભવાવી, એને પકડ્યું એમ કહેવામાં આવે છે. પકડવું, એકાગ્ર થવું, અવલંબન લેવું, અનુભવ કરવો, લીન થવું, આ બધા એક અર્થમાં જાય છે. જો જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહીં એટલે અસ્તિત્વને અનુભવે નહીં, જ્ઞાનમય સત્તાનો અનુભવ ન કરે, નિત જ્ઞાનમય સત્તાના અનુભવ વિના આ બધું થોથે થોથા છે, અથવા મોક્ષ માર્ગે આત્માના હિત અને કલ્યાણ માટે જરા પણ ઉપયોગી નહીં. અથવા પોતાના સ્વરૂપનું અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે, બાકીનું જ્ઞાન જે ઉપરના બધા પ્રકાર લીધા એ કોઈ ખરેખર જ્ઞાન નથી. હોય છે પેલા એવું શાસ્ત્ર ભણવાનું બને છે, એની ચર્ચા વિચારણા થાય છે, ધારણા ઉત્પન્ન થાય છે. તેથી કરીને એ જ્ઞાન છે એમ કદાપી મનુષ્યજીવે પોતાને વિશે માનવું જોઈએ નહીં. વાત કરવી છે એવી કરવી છે કે મનુષ્યજીવને આ બધા પ્રકાર ઉત્પન્ન થાય તો પણ એને હજી જ્ઞાન થયું છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે એવા ભ્રમમાં નહીં આપવું. અને તદ્રુપ પરિણામે અસ્તિત્વને ગ્રહીને, અસ્તિત્વને પકડીને વેદીને, તદ્રુપ પરિણામે નહીં, તે રૂપ પરિણામે નહીં, તન્મય થઈને પરિણામે નહીં, એવો જેનું અસ્તિત્વ છે એવો સ્વાનુભવ કરે નહીં તો તે જ્ઞેય નિમગ્ન રહે. જ્ઞેય નિમગ્ન, નિમગ્ન એટલે લીન, જ્ઞેયમાં લીન રહ્યો, જ્ઞેયમાં તન્મય છે, જ્ઞેયમાં એકત્વ ભાવે પરિણમ, એવા જ્ઞાનને જ્ઞેય નિમગ્ન જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞેય નિમગ્ન જ્ઞાન પણ કહે છે અને એને જ્ઞેયનિષ્ઠ જ્ઞાન પણ કહેવામાં આવે છે. જેની નિષ્ઠા, જે જ્ઞાનની નિષ્ઠા જ્ઞાનમાં એટલે પોતામાં નથી, પણ જે જ્ઞાનની નિષ્ઠા જ્ઞેયમાં છે, જ્ઞાનમાં નથી પણ જ્ઞેયમાં છે, સ્વમાં નથી પણ પરમાં છે, તો તે જ્ઞેયની મગ્ન રહે છે. તદ્રુપ પરિણામે નહીં તો તે જ્ઞેયની મગ્ન રહે છે, અથવા નિમગ્ન રહે છે ત્યારે તેમનું જ્ઞાનનું પરિણમન જે જે બારનું જાણે, જે જે અન્ય જ્ઞેયો જ્ઞાનમાં એને જણાય ત્યારે તે જાણવાના કાળમાં તલ્લીન થઈ જાય છે, લીન થઈ જાય છે. સર્વજ્ઞેયો જ્ઞાનથી ભિન્ન હોવા છતાં, સર્વજ્ઞેયો જ્ઞાનથી ભિન્ન હોવા છતાં જ્ઞાનમાં એની એકતા કરે છે, લીનતા કરે છે, તન્મયતા કરે છે, એકત્વ કરે છે, ત્યારે જ્ઞાન અને જ્ઞેય જુદા હોવા છતાં એના અનુભવમાં જુદા રહેતા નથી. સમયસારમાં શાસ્ત્ર પરિભાષામાં ભગવાન અમરચંદ્રાચાર્ય એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહે છે. જ્ઞેય અને જ્ઞાયકનું ભેળસેળપણું, શંકર એટલે ભેળસેળપણું, મિશ્રપણું. જોકે પદાર્થે કરીને, દ્રવ્ય કરીને તો કોઈ બે પદાર્થ ભેળસેળ થઈ શકતા નથી, છતાં તેવો અનુભવ કરવો તે મિથ્યા અનુભવ છે. એમ થઈ શકતું નહીં હોવા છતાં તેવો અનુભવ કરવો તે મિથ્યા અનુભવ કહેવાય, એટલે એને મિથ્યા અનુભવ કહેવો. જો બંને એક થઈ શકતા હોય અને અનુભવાય એક પણ, તો તે અનુભવને સાચો અથવા સમ્યક કહેવો જોઈએ, પણ આ મિથ્યા અનુભવ છે કે થઈ શકતા નથી. જ્ઞેય અને જ્ઞાન દરેક એક થઈ શકતા નથી. ભિન્ન પદાર્થો છે, હંમેશા ભિન્ન રહે છે, પણ જ્યાં સુધી જીવ પોતાની જ્ઞાનમય સત્તાને સ્વસ્વરૂપણે, તલ્લીન થઈને, તદ્રુપ થઈને, એકત્વ રૂપે, પોતે છે એ રૂપે જો અનુભવ ગોચર ન કરે, ગ્રહણ ન કરે, પકડે નહીં, તો એ જ્ઞાનની સાથે તલ્લીન થયા વિના રહે નહીં. એટલે બેમાંથી એક તો બને છે, ત્રીજું કોઈ બની જાય એવું ન થાય.
બરોબર.
અનાદિથી આ જીવ જ્ઞાનના સ્વતર પ્રકાશકપણાને લીધે અન્ય જ્ઞેયોને જાણતા જ તેની સાથે તલ્લીન થઈ જાય છે, એકત્વ કરી લે છે. કેમ કે એને પોતાના ભિન્ન જ્ઞાનમય સત્તાનું એને જ્ઞાન નથી, અનુભવ નથી, કોઈ પણ એને એ વિષયની ખબર નથી. પોતાના સ્વરૂપમાં એકત્વ કેમ કરવું એ વિષયથી આ જીવ અનાદિથી સર્વથા અજાણ્યો છે, એ માર્ગથી સર્વથા અજાણ્યો છે. એ સાંભળ્યું જેટલું જે સ્પષ્ટ લાગે છે એ ખરેખર હજી જેટલું જોઈએ એટલું સ્પષ્ટ નથી. કેમ કે જે જ્ઞાનનું જ્ઞાનમાં એકત્ર કરવાની જે વિધિ છે એ વચન અગોચર છે. વિષય તો એટલો જ આવે છે કે જ્ઞાનનું જ્ઞાનમાં એકત્ર કરવું, કઈ રીતે કરવું એ વિષય હંમેશા વચન અગોચર સૌરાને લીધે ક્યાંય સ્પષ્ટ થઈ શકતો નથી. જેમ કે જે વિષય સ્વાદનો છે કે ભાઈ મોહન થાળ તો ગળ્યો લાગે, બીજી બરફી તો ગળી લાગે, બીજી ચીજો જલેબી પણ ગળી લાગે, બધું ગળપણ 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 કહેવાય. આ ગળામાં આ ગળપણમાં આ ગળપણમાં શું ફેર, બરફીને મોહન થાળમાં શું ફેર, લાડવાન જલેબીમાં શું ફેર, ગળ્યું તો તમે બધું જ કહ્યું. તો જે સ્વાદનો વિષય છે આટલો સ્થૂળ છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોવાને લીધે અત્યંત સ્થૂળ છે, તો પણ સ્વાદનો હોવાને લીધે વચન ગોચર થતો નથી. દુર્દવી દ્રષ્ટાંત આપતા કે લીમડો લાગે ને કાકડી મળી લાગે અને કાજુ એ મળા લાગે, બધાને મળા જુદી જુદી છે. મરચું તીખું લાગે ને મરી એ તીખા લાગે. કોઈ એમ કહે કે મરચું અને મરીની તીખાસને જુદી જુદી વર્ણવી દો તો કે છે જુદી એટલું કહી શકાય, બાકી એ સ્વાદનો વિષય તો સ્વાદથી સમજાય. એમ આ નિશ્ચયના પ્રકરણમાં નિશ્ચયમાં જે એકાગ્ર થવું એવી જે પરિણામની પ્રયોજના છે, નિશ્ચયમાં જે નિશ્ચયની પ્રયોજના છે એ હંમેશા જ્ઞાનીઓના અનુભવીઓના હૃદયમાં રહી છે. એ વસ્તુ માર નથી આપશે, એ વચનો ગોચર છે હંમેશા. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં મનમાં બુદ્ધિમાં મતિમાં ગમે તેટલો આ વિષય સ્પષ્ટ લાગતો હોય તો પણ એક હદે તે અસ્પષ્ટ છે. એ તાકાત જ નથી શબ્દોમાં, આ વિષયની કથની કરવાને શબ્દોનું સામર્થ્ય નથી, વાણીનું સામર્થ્ય નથી, વાણીની પહોંચ નથી, સામર્થ્ય નથી. શું કરે, એની લિમિટ પૂરી થાય છે, હદ પૂરી થાય છે, એ પોતાની મર્યાદામાં છે ત્યાં સુધી કહે છે. પછી મર્યાદાધારનો વિષય છે, વાણી ગોચર નથી, વિકલ્પ ગોચર નથી. જો વિકલ્પ ગોચર નથી, મન ગોચર નથી, તો વાણી ગોચર કેવી રીતે હોય? કેમ કે એ તો પછી વાણીમાં આવે છે, મન વિકલ્પમાં આવ્યા પછી વાણી ગોચર થાય છે, એથી એ પાર છે. તો વાણી ગોચર થવાનો તો પ્રશ્ન રહેતો નથી. એટલે જ્યારે પોતાના સ્વરૂપથી અજાણ છે, સ્વાનુભવથી ક્યારે પણ એ નજીક પણ ગયો નથી, એ પહેલા બાહ્ય જ્ઞાનમાં ગમે તે કરે તો પણ જ્ઞાન પોતાની નિજ સત્તાને ગ્રહણ કરે ત્યાં સુધી વિનય નિબંધ પણ મળતું નથી, અને જે જે બહારના પદાર્થો ગણાય છે તેમાં તલ્લીન પણ સહજ માત્રમાં થઈ જાય છે. એ તલ્લીન પણ થાય છે ત્યારે એક એવો વિપરીત અનુભવ થાય છે, એને અહીંયા સ્પષ્ટ કરે છે ગુરુને શ્રી, કે જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વિદ્યા કરે છે. વેદનો અનુભવ કરવો, જાણે કે એનું જ્ઞાન પોતાનું જ્ઞાન બહારથી ઉત્પન્ન થતું હોય, જ્ઞેયથી ઉત્પન્ન થતું હોય, જ્ઞેયને કારણે ઉત્પન્ન થતું હોય, એવો એ વિપરીત અનુભવ કરે છે. વસ્તુતા એમ છે ને, જેમ કે સાંભળવાથી થતું શ્રુત જ્ઞાન, શાસ્ત્ર વાંચવાથી થતું શ્રુત જ્ઞાન, તો એને એમ લાગે કે આ વાંચ્યું તો મને ખબર પડી, સાંભળ્યું તો મને સમજાયું, જેમ કોઈ પ્રશ્ન પૂછો એનો ઉત્તર મળ્યો તો સમજાણું, એમ બહારથી જ્ઞાન આવતું હોય એવો એક એનો જૂઠનો અનુભવ, મીઠા અનુભવ એને થાય છે. જ્ઞાનનો પર્યાય હંમેશા એના જ્ઞાન ભંડારમાંથી જ આવે છે. ક્યાંય જ્ઞાનનો પર્યાય કોઈ બીજી જગ્યાએથી આવે એવું અસંભવિત છે. નિયમસાર પરમાગમમાં એને સહજ કારણ જ્ઞાન સ્વભાવ કર્યો છે. પરમ પરિણામી ભાવે રહેલો જે જ્ઞાન સ્વભાવ, એને સહજ જ્ઞાન અથવા એને કારણ જ્ઞાન કહ્યું છે. કારણ પરમાત્મા જે કહે છે ને, એક એક ગુણમાં કારણ પણ લગાવેલો છે. કે ભાઈ જ્ઞાન કેટલા પ્રકારનું, કે સ્વભાવ અને વિભાવ એવા બે પ્રકારના. તો કે સ્વભાવમાં, તો સ્વભાવમાં બે પ્રકાર લક્ષ્મી કસ્મી ગાથા છે નિયમ સાથે. પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે, સ્વભાવ જ્ઞાનોપયોગ અને વિભાવ જ્ઞાનોપયોગ. સ્વભાવ જ્ઞાનોપયોગ પણ બે પ્રકારે છે, કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ અને કારણ સ્વભાવ જ્ઞાનોપયોગ. અર્થાત સહજ જ્ઞાનોપયોગ. વિભાવ જ્ઞાનના પણ બે પ્રકાર છે, સમ્યક વિભાવ જ્ઞાનોપયોગ અને મિથ્યા વિભાવ જ્ઞાનો. બેને વિભાગમાં લઈ ગયા છે, સમ્યક અને મિથ્યા બેને વિભાગમાં છે. કેવળ જ્ઞાનને સ્વભાવ લીધો છે, કારણ અને કાર્ય કેવળ જ્ઞાન સાથે છે. હું ગાથામાં એ પ્રમાણે છે કે આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. અર્થાત જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે, સ્વભાવ જ્ઞાનોપયોગ અને વિભાવ જ્ઞાનોપયોગ. તેમાં સ્વભાવ જ્ઞાન અમૂર્ત, અવ્યાભાવ, અતિન્દ્રિય અને અવિનાશી છે. તે પણ કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. અર્થાત સ્વભાવ જ્ઞાનના પણ બે પ્રકાર છે, કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન. કાર્ય તો સકળ વિમળ કેવળ જ્ઞાન છે, અને તેનું કારણ કેવળ જ્ઞાન ઉપયોગ છે, કાર્ય છે એનું કારણ કે પરમ પારિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરૂપાધિરૂપ સહજ જ્ઞાન છે, તે કારણ જ્ઞાન છે, એને અહીંયા કારણ જ્ઞાન કહેવું છે. એ રીતે સ્વભાવની અંદર પણ કાર્ય અને કારણમાં બે ભેદ કયા છે, શક્તિ અને વ્યક્તિ અપેક્ષાએ એક પરિણામી ભાવે છે, એ કેવળ જ્ઞાન ઉપયોગ છે. અહીંયા એમ કહે છે કે મિથ્યા જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે જાણે કે મારું જ્ઞાન બહારથી આવતું હોય, અથવા જ્ઞેય અનુસાર જે જ્ઞાનની આકૃતિ થાય છે, જ્ઞાનાકાર જે ઉત્પન્ન થાય છે, પોતાનું કારણ જે સ્વચ્છતા છે એ ઉપયોગની એ પોતાનું કારણ છે. પણ ભ્રાંતિવશ જીવને એમ થાય છે કે સામાન્ય કારણે અહીંયા આકૃતિ ઉઠી, એવું હરગીજ નથી. મેના આકારને લઈને જ્ઞાનમાં આવ્યો આકાર એવો જ બરાબર આકાર છે, મોર હતો એવો જ હું અહીંયા નાના કારણમાં છું, એને કારણે પેલા મોરને કારણે હા એ થોડી કઠણ પડે એવી વાત છે. એ ચાલ્યો જાય તો અહીંયા એ આકૃતિ ચાલી જાય, બીજી કોઈ આકૃતિ સામે આવે અહીંયા એવી જ આકૃતિ આવે. એ આકૃતિ જેટલી ચેષ્ટા કરે એટલી ચેષ્ટા અહીંયા થાય, આકૃતિમાં ફેરફાર થાય, છતાં બિલકુલ કાર્ય કારણ હું સમજ નથી. એમને છે ગોળ ગયો લાગે, મીઠું ખારું લાગે, લીમડો કડવો લાગે, તો પણ ખરેખર એ જ્ઞાન અને આ જ્ઞાન ને કાર્ય કારણ હું બિલકુલ સમજ નથી. બરોબર, નિમિત્ત નિમિત્તનું સામર્થ્ય નિમિત્તમાં છે, અને નિમિત્તનું સામર્થ્ય 1% કે 1% કોઈ પણ વિભાગે ઉપાધાનમાં નથી. શ્રી ગુરુદેવે આ ફેસલો બોલાવ્યો છે બે પદાર્થ વચ્ચેનો, કે નિમિત્તનું સામર્થ્ય કે નિમિત્તમાં પૂરેપૂરું ઉપાધાનમાં
નિમિત્ત જે ભૂલામાં પડે વિચિત્રતા છે, એની વિચિત્રતા છે, કુદરતમાં
કરતા પણ પોતાના અજ્ઞાનમાં છે. અજ્ઞાનને કુદરત કહેવી હોય તો બીજી વાત છે, પણ એ પોતાના અજ્ઞાનમાં છે. જો જીવ પોતાના જ્ઞાનનો અવલોકનથી અભ્યાસ કરે તો એને સ્પષ્ટ પ્રતિભાસે એવું છે, મોહ ગોચર થાય એવું છે કે અનેક ગુણો અનુસારની જ્ઞાનની આકૃતિઓ જ્ઞાનમાં થવા છતાં જ્ઞાનમાં કોઈ વધવાપણું ઘટવાપણું કે જ્ઞાનને કાંઈ થતું નથી. એનાથી જ્ઞાન સદાય જ્ઞાન સ્વરૂપે અવિકૃતપણે રહે છે, એવો જ કોઈ જ્ઞાનનો અવિકારી સ્વભાવ છે. જેમ જીભ ઉપર અનેક સ્વાદ આવવા છતાં કોઈ પણ સ્વાદ કાયમ માટે રહી જાય એવું જીભનો સ્વભાવ નથી, થોડીક સેકન્ડોમાં ખલાસ થાય છે. અનેક સ્વાદને સ્વાદનારી જીભ એક પણ સ્વાદને સંઘરતી નથી. એમ અનેક જ્ઞાનનું પ્રતિબિંબ જીવનાર જ્ઞાન એક પણ પ્રતિબિંબને સંઘરતું નથી, અને સંઘરતું નથી એનો અર્થ કે ભેળસેળ પણ કરીને મિશ્રિત પણ કરતું નથી, એટલે કે કદી પણ વિકાર પામતું નથી. જ્ઞાન કદી પણ કોઈ નેથી વિકાર પામતું નથી. આવો એનો જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવથી અજાણ હોવાને લીધે જીવ એમ ભાંતિથી સ્વીકારે છે કે જ્ઞેયને લઈને મને વિકાર થાય છે. આ હું જે અજ્ઞાનથી ભૂલ કહું, ભ્રાંતિથી ભૂલ કહું, એ આ છે કે એમ નહીં થતું હોવા છતાં એને માન જાણવું માન સ્વીકારવું કે જ્ઞેયથી જ્ઞાન થાય છે અથવા જ્ઞેયથી જ્ઞાનમાં વિકૃતિ આવે છે. આ એક જ ભૂલ, મૂળની ભૂલ આખા સંસારનું કારણ છે. અહીંથી સંસરણ થઈ જાય છે, ફરી જાય છે, જ્ઞેય પ્રત્યેમાં નિમગ્ન થઈ જાય છે, જ્ઞેય પ્રત્યે ભ્રાંતિગત રીતે એને જવાનો અભ્યાસ થાય છે. એ અભ્યાસ એ એટલે ખોટો અનુભવ, એનું નામ અભ્યાસ છે, અને એ ચક્કરમાં ફસાય છે. જ્ઞાનના સામર્થ્ય જ્ઞાન થાય છે, જ્ઞાન તો જ્ઞાનના સામર્થ્ય થાય છે. જ્ઞેય આ ચીજ છે, આ જણાવવા લાયક જ્ઞેય એટલે જણાવવા લાયક. જો આનાથી જ્ઞાન થતું હોય તો આને થવું જોઈએ. આ ચીજથી જ્ઞાન થતું હોય તો આમાં એનું જ્ઞાન થવું જોઈએ, પણ અહીંયા જ્ઞાનનું સામર્થ્ય નથી માટે ત્યાં જ્ઞાન થતું નથી. અથવા મળતું લ્યો મૃતક કલેવર, જો જ્ઞેથી જ્ઞાન થતું હોય તો મતકલેવલમાં પણ પાંચે ઇન્દ્રિયોનું જ્ઞાન ચાલુ રહેવું જોઈએ. કેમ કે જ્ઞેયો તો મજૂદ છે, પણ એનો અર્થ એમ છે કે જ્ઞાન જ્ઞાનના સામર્થ્યથી થાય છે. અનંતકાળથી મિથ્યા અભ્યાસે કરીને અનંત મુનિઓનો અનુભવ કર્યો હોવાનું એને અભ્યાસની અંદર અનુભવ્યું મિથ્યાપણે, તો પણ જ્ઞાન વિકૃતિ ન માની, તો પણ જ્ઞાન ક્યારેય પણ જ્ઞેને લઈને થયું એવી સ્થિતિને ન પાય, તે જ્ઞાનનું સામર્થ્ય કેટલું? એકવાર જો પોતાનું સામર્થ્ય જોવે તો એ સામર્થ્ય અનંત સામર્થ્ય છે, સમજાયા વિના રહે. જો પોતાનું અનંત સામર્થ્ય સમજાય તો એનો આધાર આવે છે, અને જબરદસ્ત આધાર છે. પોતાના અનંત સામર્થ્યનો, અનંત સત્તાનો, અનંત સામર્થ્યનો જે આધાર છે તે એક એવો આધાર છે કે જીવની બધી દીનતાને છોડાવી દે છે, કોઈ પણ પ્રકારની દીનતા એને ન રહે એવી પરિસ્થિતિ છે. એમાં એક બીજો મુદ્દો મળી જાય છે. આ વખતે વિષય તો જ્ઞાનથી ચાલે છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાનિક સ્વભાવનો પરિચય થાય છે, ઓળખાણ થાય છે, પરંતુ એ વખતે ત્યાં સુખનું ભાસવું પણ આપોઆપ થઈ જાય છે. એ તબક્કે અનંત સુખ સ્વભાવ પણ એને ભાસી જાય છે, અને સુખ જીવનું પ્રયોજન હોવાથી પછી સુખ માટે ક્યાંય ચિંતા કરવી કે જ્ઞાન માટે ક્યાંય ચિંતા કરવી એ બે વાત ચાલી જાય છે. બસ આ જીવ રાજા થઈ ગયો અહીંયા. જ્યારે એને પોતાના સુખ અને પોતાના જ્ઞાન માટે કોઈની સામે જોવાનું રહેતું નથી, કોઈની ચિંતા કરવાનું રહેતું નથી, ત્યારે એ પોતે રાજા થઈ ગયો. એણે પોતાના પરમ ઐશ્વર્યને સ્વીકાર્યું, પરમ ઐશ્વર્યનો એને પોતે નિશ્ચય કર્યો. એ નિશ્ચય પણ એને જેવું સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચાડે છે. નિસુખ, નિન અનંત સુખ અને નિન અનંત જ્ઞાન, એવા એવા તો અનંત ગુણ છે, પણ આ ઓછામાં ઓછા ઉઘાડવાળા જીવને આ બે વાત પકડાય છે. આ બે વાત સમજમાં આવે છે કે મારું અનંતથી જ જોય હોય તે, કે મારું અનંત સુખ અને મારું અનંત જ્ઞાન મારા માટે, એના માટે મારે ક્યાંય બહારનું માન લેવા જવાનું, આધાર વાંચવાનો, દિનતા કરવાનું, અવલંબન લેવાનું કોઈ આવશ્યકતા નથી. જે પણ બહાર જવાય એટલી આકુળતા છે, એ મિથ્યા ભાવ છે, એનો નિષેધ આપે. ઈચ્છાનો નિરોધ છે, ઈચ્છા પોતે આકુળતા સ્વરૂપ છે. જો આકુલતા સ્વયં અટકી જાય, નિરોધનો અર્થ શું છે? સ્વયં અટકી જવું. જો ઈચ્છા સ્વયં વિરામ પામી જાય તો શું થાય? કે નિરીક્ષિત સ્વભાવ છે એ સંપૂર્ણ પ્રગટ થાય, અથવા જેટલે અંશે પ્રગટ થાય એટલે અંશે મોક્ષ સંપૂર્ણ પ્રગટ થાય તો સંપૂર્ણ મોક્ષ. એટલે ઈચ્છાનો નિરોધ તેને મોક્ષ એક ન્યાય થઈ શકાય. નાસ્તિક અસ્તિથી નિરીક્ષિત જે સ્વભાવ છે, ઈચ્છા વિનાનો જે પરિપૂર્ણ સ્વભાવ છે, કેમ કે પૂર્ણતા હોય ત્યાં ઈચ્છાની જરૂર નથી. પેટ ભરેલું હોય એ ખોરાક માગતો નથી, તો જે પોતાના સ્વરૂપથી પૂર્ણ છે એ શું માગે? કઈ માગતો નથી, એને કઈ ઈચ્છા નથી, એને કઈ ઈચ્છા થતી નથી, એમ છે. એ વિષય જરૂર નથી, ફક્ત અસંખ્યાત પ્રદેશોના ક્ષેત્રમાં અનંત ગુણો ઠાસી ઠાસી ને ભરેલા છે. તારામાં આવા નિધાન છે તો પછી પણ બારમાં સુનેવા જાય છે, તારામાં છે તેને જોવે, તારામાં શી ખામી છે, તારામાં પૂરું સુખ છે, પૂરું જ્ઞાન છે, બધું છે. સુખ અને જ્ઞાન તો શું પણ કોઈ પણ ચીજ બહાર લેવા જવી પડે એમ નથી. એક વાર તું અંદરમાં પ્રવેશ કર, બધું અંદર છે. અંદર ઊંડે પ્રવેશ કરતા એટલે કે સૂર્ય દર્શન થતા તારા નિધાન તને દેખાશે, અને સર્વનિત્ય સર્વ નિધાનના પ્રગણને લીધીને પણ તૃપ્ત થઈ જઈશ. તૃપ્તિ થશે એટલે ઈચ્છા નહીં થાય એમ વાત છે.
બરોબર,
તૃપ્ત થઈ જવા થયા પછી ઈચ્છા થતી
નથી.
પાછળ સ્વામી મહિમા કર્યો છે. દીપસિંહજી પર પ્રવેશ ભાવ કહે છે, પર પ્રવેશ ભાવ. કાં તો જ્ઞાનમાં પરમો પ્રવેશ થાય છે, કાં જ્ઞાન કર્મમાં પ્રવેશ કરી જાય છે. એવું કાંઈ ને કાંઈ જે જૂઠનો અનુભવ છે એને પર પ્રવેશ ભાવ કહે છે. અને એવો જે પર પ્રવેશ ભાવ તે પોતાના સ્વસંવેદનને રોકનારો ભાવ છે. ક્યાં એ વિશે ગાયેલો છે કે પર પ્રવેશ ભાવથી પોતાનું સ્વસંવેદન પોતાય છે જ્ઞાનની અંદર.
ઘડિયાળનો કાંટો જેમ ચાલે છે એ રીતે સામે જ્ઞાન આવે છે, દેખાય છે.
સવાલ એટલો છે કે એ ચાલે છે માટે એમ થાય છે, આટલો સવાલ છે. એ ચાલે છે એવું અહીંયા જણાય છે એનો કોઈ વાંધો નથી, કેમ કે એ તો એનું સ્વચ્છતાના પ્રતિબિંબ પડે એટલે એક્ઝેક્ટ પ્રતિબિંબ પડે તો એ બરાબર છે. સવાલ એટલો છે કે એને લઈને એમ થાય છે, આટલું વિચારવાનું છે. અહીંયા વિચારવું છે એ આટલું વિચારવું છે કે આ કાંટો ચાલે છે, લોલક ચાલે છે, તો ચાલે છે એવું જણાય છે, જેમ ચાલે છે એવું જણાય છે. પણ એટલે જણાય છે કે કેમ, એને લઈને જણાય છે કે
કેમ.
સાડા આઠ ને પાંચ હોવાથી સાડા આઠ ને પાંચ જણાય છે એટલે આ જીવ એમ માને છે કે એને લઈને એમ જીવ આ ભૂલ થાય છે. એને લઈને એમ નથી જણાયું, પણ પોતાના જ્ઞાનના સામર્થ્યને લઈને એમ જણાયું છે. એના માટે ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરતા હતા, અંદરમાં ઉતરી જાય એવી વાત છે કે જો ભાઈ તું અંદરમાં તો જો જરા આ તારો જે જ્ઞાનનો પર્યાય છે એ આવે છે ક્યાંથી? શું જ્ઞાનનો પર્યાય ત્યાં જ કરે છે, ત્યાં જ કરે છે, ઉત્પન્ન થયા જ કરે છે. સમય ક્ષણે ક્ષણે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થતો અનુભવાય છે. મેં એમ કહે છે કે એ જ્ઞાનનો પર્યાય આવે છે ક્યાંથી? આટલું જોતો
બરોબર,
અહીંથી આવે છે કે અહીંથી આવે છે? અને એ એટલે હદ સુધી કહેતા કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, ગુરુથી જ્ઞાન થતું નથી. જ્ઞાન માત્ર જ્ઞાનથી જ થાય છે, જ્ઞાન કોઈ બીજી રીતે થઈ શકતું નથી. જ્ઞાનનો ઉદ્ભવ આત્મામાંથી થાય છે, આત્મામાંથી જ્ઞાન થવું એ જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાનનો સ્વભાવ છે. અને ક્યાંય બહારથી જ્ઞાન થવું એ જ્ઞાનના સ્વરૂપથી વિરુદ્ધ વાત છે, એનું સ્વરૂપ જ નથી. બસ આ સમજણ ઉપર આખો આધાર છે, સમજણ ઉપર જ આધાર છે. અન્ય જ્ઞેયો જ્ઞાનના પ્રતિભાસે તેથી ભ્રાંતિએ પડવા દેવું નથી કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, એ ભ્રાંતિમાં જવા દેવું નથી. બસ અને અંદર અવલોકન કરીને જોવા જેવું છે કે જ્ઞાન તો જ્ઞાનમાંથી જ થાય છે, એની માંથી જરા પણ જ્ઞાન થતું નથી, તેથી કાર્ય કારણ પણ એમની કઈ સંબંધ નથી. જ્યારે જીવ એ વાતથી જ્યાં સુધી રજાયનો છે કે જ્ઞાન જ્ઞાનથી થાય છે એ વાતથી જ્યાં સુધી રજાયનો છે ત્યાં સુધી અનાદિથી એને આ ભ્રમ છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, અને એ ભ્રમમાં એ આગળ વધી જાય છે ત્યારે એને એમ થાય છે કે જ્ઞેયથી જ્ઞાન થતું હોવાને લીધે અન્ય જ્ઞેયો મારામાં કંઈક અસર પહોંચાડે છે. એટલે એને કોઈ ચીજ સારી લાગે છે, કોઈ ચીજ એને ખરાબ લાગે છે. વસ્તુતા કોઈ ચીજ સારી ખરાબ છે નહીં, અને જ્ઞાનનો સ્વભાવ સારી ખરાબ પણ કોઈને જાણવાનો એનો સ્વભાવ પણ છે. પણ એને જયારે સારી ખરાબ કોઈ ચીજ લાગે છે એ ભ્રમણામાં ને ભ્રમણામાં તીવ્રતા આવે છે જયારે, ત્યારે અનેક વિધ પ્રકારે એને રાગ દ્વેષ મોહ આદિ વિકારોની ઉત્પત્તિ થઈને એ દુઃખની અંદર ધકેલાઈ જાય છે. એના પરિણામ દુઃખની અંદર એટલા બધા નીકળાઈ જાય છે કે એ ફસાયેલા પરિણામને ત્યાંથી નીકળવું પણ દુષ્કર થઈને કઠિન થઈ પડે છે, એવી સ્થિતિએ પહોંચે છે. ક્યાં સુધી? કે અનંત અનંત કાળ સુધી. સ્વભાવમાં નથી, અવસ્થામાં વિકાર થવાનો ધર્મ છે. ચકમક છે એમાં અગ્નિ છે કે નહીં? તો ચકમકમાં રહેલી અગ્નિથી કઈ બને? એ અગ્નિ જો વ્યક્ત થાય તો બળે. તો એક પ્રશ્ન થઈ શકે કે જો ચકમકમાં રહેલી અગ્નિથી કઈ નહોતું જળતું તો પછી બહાર નીકળેલી અગ્નિથી શું કરવા પડે છે? તરત લડાતું હોય તો લડાવી શકાય છે. ચકમકમાં અગ્નિનો સ્વભાવ શું છે? બાળવાનો. પણ વ્યક્તપણે હોય તો બાળવાનો આ શરત છે. અગ્નિના બે સ્વરૂપ છે, શક્તિ રૂપે અને વ્યક્તિ રૂપે. શક્તિમાં બાળવાનો સ્વભાવ નથી, વ્યક્તિમાં છે. એમ વિકાર અને અવિકારનો જે ધર્મ છે એ જીવની વ્યક્ત પર્યાયમાં છે, શક્તિમાં નથી. સ્વભાવ છે તો સામર્થ્ય રૂપ છે અને શક્તિ રૂપ છે, એટલે એમાં વિકાર અવિકાર થવાનો પ્રશ્ન એનાથી પર છે. એની કોઈ અપેક્ષા એની નથી લાગુ પડતી. કોઈ વાર કહેવાય છે કે સ્વભાવ અધિકારી છે, પણ વસ્તુતા એની અપેક્ષા નથી લાગુ પડતી, કેમ કે એ તો પર્યાય ધર્મ છે, ત્યાંનો ધર્મ જ નથી. પારણામિક ભાવનો એ ધર્મ નથી. ઉક્ષમ સૂક્ષ્મ શાયક અને વિજય એ બધા બોલું પર્યાય ને લાગવું પડે, પારિણામિક ભાવને એટલે બોલ લાગુ ન પડે, કોઈ અપેક્ષા લાગુ ન પડે, કેમ કે એમાં શુદ્ધિ અશુદ્ધિ વિકાર અવિકારના પ્રકાર છે. પારિણામિક ભાવને કઈ લાગુ પડતું એનાથી એ પર ચીજ છે. એટલે જે જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને સમજવું જોઈએ, અને એમ જ છે કે નહીં એમ એને અનુભવ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. માત્ર સમજીને સંતોષ પકડવા જેવો નથી, પણ જે સમજાયું છે એનો એ રીતે અનુભવ થાય છે કે નહીં એ પણ ટ્રાય કરીને, પ્રયત્ન કરીને, અભ્યાસ કરીને, એ અભ્યાસે કરીને સિદ્ધ કરવું જોઈએ. તો એ સમજાયું સાચો, નહીંતર સમજણ ક્યાંક અધર રહેશે અને અનાદિનો ઉલટો અનુભવ છે એ કાંઈ એમને મટી જશે નહીં.
જો
સાચી માથાકૂટ હોત, ખોટું ન હોત એમ મને, સાચી હોત તો ધ્યાન થઈ ગયા પછી એ વાતને સ્વીકાર પછી પણ ન કરે છે. કોઈ ભેરાઘરમાંથી ચાલ્યો જાય છે ત્યારે શું કહે છે કે એનું ક્યાં કાંઈ હતું? પર તારે ન લઈ ગયો હોત શું કહે છે? તમે કમાણા દુકાન પર નાખીને હવે તમારા બુદ્ધિ ચાતુર્યથી પરિશ્રમથી જે તમારા તમને એમ લાગ્યું કે મારી બુદ્ધિ ચાતુર્ય પરિશ્રમથી મેં ઘણી સંપત્તિ મેળવી. હવે જવાનો વારો આવ્યો એ તો નક્કી વાત છે. કોઈ અમર પટ્ટો લઈ નથી દેખાતો, તો વાત તો નક્કી છે પણ એને એની પ્રતીતિ નથી. જાણે છે, સમજે છે પણ વિશ્વાસ નથી. એ વાતમાં વિશ્વાસ એને એમ છે કે હું તો અહીંયા કઈ રહેવાનું છું. એટલે આમ થોડી સમજણ અને વિશ્વાસમાં ઉલટો સુલટો ફેર છે. સમજણ કઈક છે, વિશ્વાસ કઈક છે. પરિણામે શું થાય છે કે વાસ્તવિકતા છે તો આવીને ઉભી રહી છે, એટલે જોવું તો પડે છે પણ એને આઘાત લાગે છે કે આ તો મારું છે અને કાંઈ સાથે આપવું નથી. ડ્રાફ્ટ કઢાવો તો હોય તો પાંચ લાખ કમાણા અને એટલી વ્યવસ્થા થાય કે ભાઈ આ તમે તમારા પરિશ્રમથી કમાયેલા છો અને બધું છોકરા કીધામાં નથી હાલે છે તો તમે તમારું લઈ જાઓ તો શું કરે. છોકરાનો જે મોટા કરવાનો જે ખર્ચ લાગ્યો હોય ને એ બધો ચક્રવર્તી વ્યાજ સાથે ગણી અને એટલો ડ્રાફ્ટ કઢાવીને છોકરા માટે દેણું કરી જાય કે આ તો હું વખરજી પાસે મારું તો હું લઈ જાઉં છું. શું કરે
એવું
અભિમાન, એવું અભિમાન આટલું બધું જીવને મહત્વ છે. આ તો મમતા એની કેટલી એને મમતાનો પાર નથી પણ એ બધા જીવનના રસ્તા છે. કોઈ સુખના રસ્તા દુઃખી
થવાના રસ્તા.
ક્રમવધ પર્યાય નો વિષય વિનાયક સ્વભાવને દર્શાવવા માટે ગુરુદેવે કહ્યો છે. માત્ર પર્યાયની ક્રમબદ્ધતા દર્શાવવા માટે એ વિષય કહ્યો જ નથી. નહીતર એમાંથી સ્વચ્છમ થતા વાર ન લાગે. નાયક સ્વભાવને અનુસરીને પર્યાયની ક્રમબદ્ધતા સમજવી જોઈએ. નહી તો બીજી રીતે સમજવાનો પ્રતિબંધ છે અથવા આજ્ઞા નથી એમ સમજવું. એક જ રીતે સમજવાની પદ્ધતિ છે કે આ આત્મા જ્ઞાયક છે એમ રાખ્યા પછી એમ આવ્યા પછી પર્યાયની ઉપેક્ષા કરવા એ પર્યાય સંબંધનું જ્ઞાન કામ કરી જાય છે. ઉપેક્ષાના હેતુથી કે એ તો એના ક્રમમાં એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠોર નાયક સ્વભાવ સમગ્ર વિમલન વિચારીએ એ સિદ્ધિ નહીં હોય. પર્યાયની સમળતા અને વિમળતા બે પણ નથી જોઈ કે એથી પાર એવું એક જે આ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ પરમાત્મ તત્વ છે નિજ પરમેશ્વર પદ છે એને જાણવું દેખવું ને સ્થિર થવું છે. ત્યારે એના જાણવા દેખવા દે એને સમળતા વિમળતાની ચિંતા કરવી. જોકે સમળતા રહેતી નથી ને વિમળતા જ થઈ જાય છે તો પણ એ ગૌણ છે. એમ થઈ જાય છે તો પણ એ ગૌણ છે એ મુખ્ય નથી એટલી વાત છે. પણ એ વિષયાંતર છે. અહીંયા એ વિષય અહીંયા તો એટલી વાત છે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો અનુભવ મિથ્યા અનુભવ છે અને એ સંસારનું કારણ છે. અને જ્ઞાન બહારથી આવે છે એમાં જ રાગ છે, એમાં દ્વેષ છે, એમાં તમામ જગતના દોષોની પરંપરા આમાં ઉભેલી છે. આખો સંસાર એમાં ઉભેલો છે. આ ઠીક લાગ્યું ને આ ઠીક લાગ્યું, આ ઠીક લાગ્યું ને આ ઠીક લાગ્યું. અહીંયા તો કેમ કેવું છે, જીવ બધું ભણી ગયો, ઘણા યુક્તિ ન્યાય જાણ્યા, બધું ભણી ગયો એટલે ઘણા શાસ્ત્રો ભણી ગયો, શાસ્ત્રોના યુક્તિ અને ન્યાયો
જાણ્યા,
ઘણા વિચારો કર્યા, વિચારો પણ ઘણા કર્યા, પણ જાણનારને જાણ્યો નહીં, જાણનારને એને જાણ્યો નહીં, મૂળ પોતાને જ જાણ્યો નહીં, દુનિયા આખીને જાણવાની મહેનત કરી, અને દુનિયા આખીને જાણવા જોવામાં એ ક્યાંય ધરાતો નથી, એને તૃપ્તિ થતી નથી, જાણ્યા જ કરું, જોયા જ કરું, જાણ્યા જ કરું, જોયા જ કરું, અને એને લઈને એને બંધન થાય છે, એ સ્વરૂપને જાણ્યા વિના જગતને જાણવા જતા જે બંધાય છે, બંધનમાં પડે છે. અહીંયા તો શાસ્ત્રોનો વિષય લીધો છે, ઘણા શાસ્ત્રો ભણી ગયા, ઘણા યુક્તિ ન્યાય જાણ્યા, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યા નહીં, મૂળ જે પોતે જાણનાર છે અને પોતાને જાણવાનું જે સામર્થ્ય છે એને એને પોતાને જાણ્યો નહીં. જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહીં, જે જ્ઞાનની મૂળ ભૂમિ છે, મૂળ સત્તા છે, ભૂમિ એટલે જેનો આધાર છે તે નક્કર ભૂમિ છે, અનંત જ્ઞાનના સામર્થ્યને, અનંત જ્ઞાનના સામર્થ્યનું નિર્વિકલ્પ દળ છે આત્મા, એની નક્કર ભૂમિ છે, ત્રિકાળ છે એટલે, અને એકરૂપ છે એટલે એને ધ્રુવ કે છે, ધ્રુવ એટલે એમાં બદલવા પણ નથી, ધ્રુવ કે છે એ મૂળ ભૂમિ છે, એમાં એની નજર આવી નહીં. વ્યક્ત પર્યાયની અપેક્ષા આડે એને અવ્યક્ત સામર્થ્યની ઉપેક્ષા કરી, વ્યક્ત પર્યાયની અપેક્ષા આડે એને અવ્યક્ત સામર્થ્યની ઉપેક્ષા કરી. શ્રીજી તો કોઈ કોઈ પત્રોમાં એવા મસાળા બાંધે છે કે જેમને દ્રશ્યને અદ્રશ્ય કર્યું, આ પર્યાયમાં બીજા ગુણ્યો દેખાવા દેખાય છે, દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને જેને અદ્રશ્યને અદ્રશ્ય કર્યું, જે અવ્યક્ત હતું એને જોયું, એવા સત્પુરુષોના પરાક્રમને, પુરુષાર્થના પરાક્રમને નમસ્કાર, એવા મસાળા પાંચ છે પત્ર, પત્ર લખતી વખતે એકાદી પંક્તિ આવી લખી બસ આમ છે. બહુ સારો બોલ છે,
બહુ સરસ.
ઘણા વિચારો કર્યા પણ જાણનારને જાણ્યો નહીં, એ જાણનાર સ્વભાવ છે, જેમાં જાણવાનું સામર્થ્ય છે એને જાણ્યો નહીં. જ્ઞાનની મૂળ ભૂમિ ઉપર નજર, મૂળ ભૂમિ નજરમાં આવી નહીં, જ્ઞાનની મૂળ ભૂમિ, મૂળ સત્તા, જ્ઞાનની સત્તા છે પોતાની, એને પોતાના નજરમાં આવી નહીં, ત્યાં એને પોતાનું સ્વપણું હોવા છતાં, પોતાની કાયમ હિયાતે ત્યાં હોવા છતાં એ હિયાતે અને અન્ય જ્યાં પોતાની હિયાતે નથી એને હિયાતે રૂપે એને ગ્રહણ કરી આગળ કરી નજરમાં, જ્યાં નજરમાં આવે છે નજર આવે તો ગ્રહણ થઈ જાય તો તેને, નહીં તો નજર શું, પર પણ નજર કરે છે કે સ્વ પણ નજર કરે છે, કે નજર કરે ત્યારે સ્વ પણ ગ્રહાઈ જાય છે તો એને નજર કરી એમ કહેવાય છે. નજર ને દ્રષ્ટિ લઈએ, શ્રદ્ધા લઈએ તો શ્રદ્ધાનું કાર્ય તો નિજ અસ્તિત્વને સ્વપણે અભેદ ભાવે ગ્રહી લેવું તે છે, એનું નામ નજર કરીને કહેવામાં આવે. આ તે હું નજરનો નિર્વિકલ્પ પર્યાયનો વિકલ્પ આ છે કે આ તે હું, આ હું, આ હું, એટલો એનો વિકલ્પ છે, છે નિર્વિકલ્પ પણ એનો કોઈ વિકલ્પ લઈએ, આ હું બસ એટલો એનો વિકલ્પ છે.
સતત અનુભવાતો હોવાથી, સતત કાર્ય કરતો હોવાથી
છતાં
એની સત્તા એની હૃદયમાં
ચૂકીને જ ચાલે છે. એની પોતાની સત્તાને ચૂકીને જ ચાલે છે. અને એટલો બધો નીકળાય છે એમની જ્ઞાની વિશે કે આખે આખો ખોવાઈ જાય છે. ગજબની વિચિત્રતા છે. આત્મહૃદય વિશે ચોખ્ખો પીડો ગુરુદેવ બહુ મોટી વાત છે. સરળ કર્યો, રસ્તો સુગમ કર્યો છે, સરળ
કર્યો છે. આટલા બધા સાંભળીએ છીએ, કહે છે કે ઓછી છે. હજારો માણસો આવી વાત સાંભળવા લાયક છે.
પંદરસો વર્ષની ઉંમરમાં એમને ગુરુદેવ સાંભળ્યા, પ્રવચનો
સાંભળ્યા
નાની ઉંમરમાં. અને બે ત્રણ વર્ષમાં તો એ આ માર્ગને પામી ગયા. તો એમાં એ ક્યાં ભણવા ગયા હતા? એટલે સાંભળવાથી વધારે ગુરુદેવનું કોઈ પરિચય નહીં. વ્યાખ્યાન સાંભળવા જાય એથી વધારે કોઈ પરિચય નહીં. સાંભળવામાં ધ્યાન લક્ષ ગણું, અને એ જે સાંભળવું હોય, સમજવામાં આવ્યું હોય, એને અંદર ઉતારવામાં મહેનત ઘણી, પ્રયત્ન ઘણો. બાકી બીજી કઈ જરૂર નથી. જો નાની ઉંમરમાં ઓછા ભણતરથી, ઓછા પરિચયથી પણ આ કાર્ય થાય છે તો એની શક્યતા અને સરળતા છે એ વાત સિદ્ધ થઈ જાય છે. સુગમતા, સરળતા, શક્યતા છે એ સિદ્ધ થઈ જાય છે. સ્પષ્ટ વાત છે. જાતિ સ્મરણ છે, સ્મૃતિ છે, આત્મજ્ઞાન છે. 24 જો મૂળ જ્ઞાન ભૂમિ નજરમાં ન આવી તો અનેક શાસ્ત્રોથી ન્યાય યુક્તિ જાણ્યા, વિચાર કર્યો, એ બધું જાણ્યાનું શું પણ કે એ બધું જાણ્યાનું મોક્ષાર્થે કાંઈ ફળ નથી, આત્માના કલ્યાણ અર્થે એનું કોઈ ફળ નથી. એ સ્પષ્ટ વાત છે. તો તે બધું જાણ્યાનું શું ફળ એ પ્રશ્નમાં એમ કહેવું છે. જોરથી એ બધું નિષ્ફળ છે,
નિષ્ફળ છે.
જાણ્યું બધું નિષ્ફળ છે. પહેલા જાણતો નહોતો, પછી જાણવા મળ્યું એટલે એને એમ થાય કે મને જ્ઞાન મળ્યું. એમ અભિવાસમાં છલકાઈ જવા જેવું
નથી.
શાસ્ત્ર અભ્યાસ આદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવો તે છે. દેહથી, રાગથી અને સર્વ સંયોગથી અને સર્વ વિભાવ ભાવોથી પોતાનું જે જ્ઞાન સ્વરૂપ, મૂળ સ્વરૂપ છે આત્માનું, એને જાણવો એ શાસ્ત્રના અભ્યાસનું પ્રયોજન છે. જો એ જાણવામાં ન આવ્યું તો એને પ્રયોજન છોડીને જાણ્યું. શાસ્ત્રમાં તો ઠામ ઠામ આત્માને દર્શાવ્યો છે, કહ્યો છે, વક્તવ્ય છે, ત્યાં સુધી એનું કથન આવ્યું છે. સર્વથા વક્તવ્ય નહીં હોવાથી સર્વથા એ કહી શકાયું નથી. તો પણ એને જ જાણવાનું જેને પ્રયોજન છે તે જેટલો કહ્યો તેમાંથી પૂરો જાણી લે છે. એક વિશેષતા શું છે? અથવા માર્ગની સુંદરતા અથવા સગવડતા, સુવિધા એ છે કે જીવનું જ્ઞાન અલ્પ છે, મધ્યસ્થ જ્ઞાન એનું થોડું છે તો પણ તો પૂરા આત્માને જાણવા માટે જો એનું એકમાત્ર લક્ષ્ય હોય કે મારે મારા આત્મ સ્વરૂપને જાણવું છે, તો એનું પૂર્ણ સ્વરૂપ એને જણાય છે. અલ્પ જ્ઞાનમાં પૂર્ણ સ્વરૂપ જણાય છે. જેમ આંખની કીકી કેટલી નાની છે કે ચણાની દાળ જેટલો એરિયા છે, પણ માઇલોના માઇલો સુધી જાણે છે. લાખો કરોડો તારા ને ચંદ્ર સૂર્ય છે એને પણ જાણે છે, જાણે છે. એનો અભ્યાસ કરીને એની ગ્રહની અસર શું છે અહીંયા બેઠો બેઠો કાઢે છે આંકડા મૂકીને. તો થોડા જ્ઞાનમાં ઘણું જાણવાનું સામર્થ્ય, એમ દેખાય છે થોડું, પણ ઘણું જાણવાનું સામર્થ્ય. એમ ભલે આત્મા દર્શાવવામાં પૂરું નથી દર્શાવવાનું, તો પણ જેટલો દર્શાવાય છે એમાંથી પૂરો જાણી શકાય એવું મતિ સૂજનાત્મા સામર્થ છે. અલ્પ મતિ સૂજનાત્મા એની શક્તિ છે. અનંતા જ્ઞાનીઓ એ રીતે આત્માને જાણ્યો અને સાધ્યો તો પોતે પણ કરી શકે છે. એ શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન છે. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન બીજું કાંઈ પણ જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવા સિવાયનું કોઈ પણ પ્રયોજન જો શાસ્ત્ર અભ્યાસનું હોય તો એને શાસ્ત્રકાર શાસ્ત્ર અભિનિવેશ કહે છે અને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. જેમ લૌકિક પદાર્થની પુણ્ય યોગ્ય પ્રાપ્તિ થતા કોઈને અભિમાન થાય કે મારે ફલાણું છે, મારે ફલાણું છે, મારી પાસે ફલાણું છે, તો એ લૌકિક અભિનિવેશ ગણાય છે. એમ આ શાસ્ત્રનું જ્ઞાન એકઠું થયા પછી આત્માને જાણ્યું નહીં તો નક્કી એને કોઈ અન્ય પ્રયોજન અર્થે આ શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોવાથી એ શાસ્ત્ર જ્ઞાનને શાસ્ત્રીય અભિનિવેશ નામનો દુર્ગુણ લાગુ પડે છે. શાસ્ત્ર સમજ્યાનો સદગુણ એને લાગુ નથી પડતો, પણ શાસ્ત્ર સમજ્યાનો દુર્ગુણ એને લાગુ પડે છે. એ સરવાળો માર્યો છે આ બધું કે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન તો પોતાના મૂળ સ્વરૂપને જાણવું, પોતાના નિજ પરમેશ્વર પદને જાણવું અને એનો અનુભવ કરવો, એટલું જ એનું પ્રયોજન છે. અને એ પ્રયોજનથી જરા પણ દૂર જઈને શાસ્ત્ર અભ્યાસ બિલકુલ કર્તવ્ય નથી.
વાદ દેવ કૃષ્ણ ભગવાન નમો.